તારીખ 31/7/1992 શ્રી સમયસર ગાથા 11 અને 12 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 27
અનુભવ પણ નથી થતો, વેદનો અનુભવ નથી થતો, પરનો અનુભવ નથી થતો, રાગનો અનુભવ નથી થતો, એ બધા પ્રકાર એમાં આવી જાય છે. જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય તેને અભૂતાર્થ કહે છે. જ્યાં એ વિષય વિદ્યમાન નથી ત્યારે એને અસત્યાર્થ અને અભૂતાર્થ કહેવામાં આવે છે. એ ખુલાસો કરે છે. વ્યવહારને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે જો પંડિતજી ખુલાસો કરે છે, વૈષ્ણવજી પંડિત ખુલાસો કરે છે કે અહીંયા આશય શું છે શાસ્ત્રકાળનો. મને જે આશય ભાષે છે એ પોતે લખે છે કે સુધનીનો વિષય અભેદ એકાકારરૂપ નિત દ્રવ છે, તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. સુધનીનો વિષય જે અભેદ છે એટલે કોઈ ભેદ વગરનો નિર્ભેદ પદાર્થ છે, એકાકાર છે એ પણ અભેદનો એક બીજો શબ્દાર્થ છે. એકાકાર છે એટલે જેમાં દ્વૈત નથી, અનેક આકાર નથી, અને તે નિત્ય દ્રવ છે અથવા કાયમી નિશ્ચય દ્રવ છે, એકરૂપ રહેનારું દ્રવ છે. તેની દ્રષ્ટિમાં એટલે એને પોતાપણે અનુભવતા, પોતાપણે શ્રદ્ધામાં લેતા કોઈ ભેદ દેખાતો નથી, ભેદનો અનુભવ થતો નથી, એમ કહેવાનો આશય છે. માટે તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન અને અસત્યાર્થ કહેવો જોઈએ. એની દ્રષ્ટિમાં તો એમ જ કહેવું જોઈએ, બીજી રીતે કહેવું જોઈએ
નહીં.
અભેદમાં એવા ભેદ નથી, એવી દ્રષ્ટિ કરતા પણ ભેદનો અનુભવ થતો નથી. અભેદ એકાકારનો અનુભવ થાય છે, નિત્ય દ્રવ્યનો પોતા પણ અનુભવ કરતા કોઈ ભેદનો અનુભવ થતો નથી. એ આશય છે અહીંયા. અનુભવ કરાવવાનો અને દ્રષ્ટિ કરાવવાનો અહીંયા આશય છે. આશય પકડવો એમ કહે છે ને, જ્ઞાનીની વાણીમાં આશય હોય છે, તે અજ્ઞાનીની વાણીમાં આશય નથી હોતો. 179 પત્રમાં આપણે આવી ગયો એ વિષય, આશય ફરી જાય છે. અજ્ઞાનીની વાણીનો આશય ફરી જાય છે, કેમ કે એનો આશ્રય રાગ નિમિત્ત છે. અજ્ઞાનીનો આશ્રય રાગને નિમિત્ત છે, એટલે એને સ્વરૂપના આશ્રયની વાણી અને ન આવે, આવવી જોઈએ એ પ્રકારે ન આવે. કૃતજ્ઞતા કરે બીજી વાત છે, આવવી જોઈએ એ પ્રકારે ન આવે, એટલે એમાં આશય જળવાતો નથી. અહીંયા આશય છે કુમકુંદાચાર્ય દેવનો અને અમૃતચંદ્રાચાર્ય દેવનો. શું આશય છે એ જયચંદજીએ ખોલ્યો કે તેની દ્રષ્ટિમાં એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિમાં ભેદ એકાકાર આત્માની દ્રષ્ટિમાં ભેદ અનુભવાતો નથી, માટે તેને અવિદ્યમાન અને અસત્યાર્થ જ કહેવો જોઈએ. ભજન દીધું ત્યાં જ વાપરવા છતાં એકાંત નથી થતો, અહીંયા સમ્યક એકાંત થાય છે. હવે બીજું પક્ષો ખોલે છે કે એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી, અને તેથી એમ ન સમજવું કે કોઈ ભેદરૂપ વસ્તુ છે નહીં, વસ્તુમાં કોઈ ભેદ નથી, ગુણભેદ નથી, પર્યાય ભેદ નથી, એમ સમજવા યોગ્ય નથી. જો એમ માનવામાં આવે તો જેમ વેદાંત મતવાળાઓ ભેદરૂપ અનિત્યની દૃષ્ટિને અવસ્તુ માયા સ્વરૂપ કહે છે, એને પણ ભેદ જોવામાં આવે છે, જાણવામાં આવે છે, તો કે માયા છે, એ ભ્રમ છે, એ કાંઈ વસ્તુ જ નથી, એ બધું ખોટું છે, મિથ્યા છે, એમ કરીને એ લોકો વસ્તુના અંગને વસ્તુ તરીકે જ્ઞાનમાં પણ જાણતા નથી. જેનું જ્ઞાન ખોટું તેની દ્રષ્ટિ સાચી હોય એમ કદી બને જ્ઞાનમાં વિપર્યાસ આવ્યો. જો ભેદરૂપ વસ્તુ ન હોય તો આત્મકલ્યાણ કરવું છે એ વાત તો પહેલા ઉભી હતી મોક્ષ માર્ગમાં આવ્યા પહેલા. મોક્ષને પાત્રતા ક્યારે આવી? કે આત્મકલ્યાણની ભાવના થઈ ત્યારે આવી. પછી અભેદ સ્વરૂપનું અંતર ખુશ થયું, પછી એનો નિશ્ચય એને અનુભવ થયો. પણ પહેલી તો ભાવના આવી તો એ વસ્તુ વસ્તુ જ નથી એવું કઈ નથી. પોતે અનંતકાળથી દુઃખી હતો અને હવે સુખી થવા માગે છે એ વાત સર્વથા છે જ નહીં એમ કોઈ ઉગાડે તો એને વેદાંત જેવું થઈ જશે એમ કે સાપેક્ષ છે, નિત્ય છે અનિત્ય ની અપેક્ષા એ છે, એકાકાર છે તે અનેકાકાર ની અપેક્ષા રાખે છે. એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે, જો આ પંડિતજી એવું ખુલે છે કે ક્યાંય કોઈ ભૂલ ન કરી બેસે, બહુ સારું સ્પષ્ટીકરણ આપે છે, તો જેમ વેદાંત મત વાળાઓ ભેદરૂપ નીતિને દેખી અવસ્તુને માયા સ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે, એવું ખરે? એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મ છે, જગતમાં બીજું કાંઈ નથી. બ્રહ્મ સત્યમ નિત્ય. એવું ખરે? અને તેથી સર્વથા એકાંત સુધનયના પક્ષરૂપ મિથ્યા દ્રષ્ટિનો જ પ્રસંગ આવે. અને તેથી એમ થાય કે સર્વથા એકાંત જે સુધનય છે એનો પક્ષ છે એ પક્ષરૂપ મિથ્યાત્વ છે. સર્વથા એકાંત સુધનયનો પક્ષ એ મિથ્યાત્વ છે. સુધનયનો પક્ષ તો મિથ્યાત્વ છે, એમાં તો કાંઈ વાદ વિવાદને પણ અવકાશ નથી. પણ સર્વથા એકાંત સુધનયનો કોઈ પક્ષ કરે તો તેને પણ મિથ્યા દ્રષ્ટિનો જ પ્રસંગ આવે, એટલે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. કેવો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય કે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, વેદાંત ગ્રહિતમાં જાય છે. આનો અભિપ્રાય પણ જૈન હોવા છતાં ગ્રહિતમાં ચાલ્યો જાય. માટે અહીં એમ સમજવું કે જીનવાણી સ્યાદવાદ રૂપ છે. જીનવાણી છે એમાં જે કથન છે એ તો કોઈ અપેક્ષા એ કથન છે એમ સમજવું. પ્રયોજનવશ નયને મુખ્ય ગણ કરીને કહે છે. પ્રયોજન તો આત્મહિતનું છે. વ્યવહારની મુખ્યતાથી વાત કરે તો પણ આત્મહિત કરાવવાનું છે, પ્રયોજન છે. નિશ્ચયની મુખ્યતાથી વાત કરે જીનવાણી તો પણ આત્મહિત કરાવવાનું પ્રયોજન છે. પ્રયોજન વર્ષ નહીં મુખ્ય ગૌણ કરીને કહે છે. કોઈ વખત કોઈ નહીં મુખ્યતાથી કથન શાસ્ત્રમાં આવે છે જીનવાણીમાં, કોઈ વખત જીનવાણીમાં કોઈ નહીં મુખ્યતાથી કથન આવે છે, પણ બંનેમાં પ્રયોજન ફરતું નથી. જગત સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે. મને પોતાની પર્યાયની જરૂર છે એવી રીતે કહે. વિગ્રહની દ્રષ્ટિથી મુખ્યતા કેવું કહે તો એમ કહે કે ત્રણ લોક ત્રણ કાળમાં મારા સ્વરૂપમાં ક્યારે પણ વિભાવનો પ્રવેશ નથી, સ્પર્શ થયો નથી. ત્રિકાળ શુદ્ધાત્મા છું, પરિપૂર્ણ પરમાત્મા જેવા સિદ્ધપદ છે એવો જ મારો શ્રદ્ધાનો મારા સ્વરૂપનો વિષય છે. મારા સ્વરૂપની મને બિલકુલ એવી શ્રદ્ધા છે, હું ત્રણ લોકનો નાથ છું. વાતની પરસ્પર વિરુદ્ધ લાગે, પણ એ બંને કથન આત્મકલ્યાણ માટે સાધકજીને બંને હિતકારી છે. પ્રયોજનમાં વિરોધ પણ નથી, પ્રયોજન અવિરોધપણે સદાય છે. બંને વાત વખતે જ્યારે પોતાના દોષની નિંદા કરે છે ત્યારે પણ દોષનો અભાવ કરવો છે, અને નિર્દોષ સ્વરૂપનો આશ્રય લેવો છે ત્યારે પણ દોષનો અભાવ જ કરવો છે. તો પ્રયોજન તો દોષના અભાવ કરવાનું સામાન્ય થઈ ગયું. બંને વખતે દોષનો અભાવ કરવાનું જે પ્રયોજન છે તો બંને વખતે એ સરખું જ છે, જરાય ઓછું વધતું નથી. વિપરીતતામાં ભેદાભેદ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને કારણકારી વિપરીતતા પ્રશ્નોત્તર માં આવે છે. એવું કઈ નથી, માટે અહીંયા એમ સમજવું કે જીણવાણી સ્યાદવાદરૂપ છે. પ્રયોજનવશ મયને મુખ્ય ગૌણ કરીને કહે છે. સમયસર માગતા એકાંત થઈ જાય એ વાત અહીંયા રહેતી આ એકાંતની સ્યાદવાદની વાત આવી. હવે કહે છે કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે, જગતના જીવોને તો ભેદનો પક્ષ અનાદિકાળથી જ છે. અત્યારે પણ ભેદ પ્રભેદ જાણવાને સમજવા મળે તો એ તરત એને કુતૂહલને આતુરતા વધી જાય છે. આત્માના કે બીજા કોઈ પણ ભેદ પ્રભેદની વાત આવે એનો અભિપ્રાય પીડ્યો છે, જેનો પક્ષ છે એનો અભિપ્રાય છે, અભિપ્રાય છે એનો પક્ષ થઈ જાય છે. એ પક્ષ નો અભિપ્રાય એક બાજુ એક ખાતામાં આવે છે, અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. અને એ બધા અંદરો અંદર ભેદની વાતો કરે, આત્મામાં આમ છે, આત્મામાં આમ છે, કુદરતમાં આમ છે, અને જાતના નિમિત્ત નિમિત્તે સંબંધોને ભેદની ને કરણાનું ભેદની વાતોનો પાર નથી. એ બહુધા સર્વ પરસ્પર પ્રાણીઓ કરે છે, ઉપદેશ કરે છે. એમ કે છે શું ઉપદેશ કરવાને યોગ્ય નથી, છતાં ઉપદેશક થઈને ઉપદેશ કરે છે. કોઈને સલાહ દેવી, કોઈને ઉપદેશ દેવો, એ તો જાણે એવી પણ એક સંસ્કાર જાણે ચાલે આવે છે જીવોને. આપણે ત્યાં તો કહેવત છે કે ડાય શાસ્ત્રે જાય તો ગાંડી પણ એને શિખામણ આપે. રોગેને પાછું બધું અર્થી રીતે વાળજે ઘરમાં, એનું ઠેકાણું ન હોય તો અમારે ગુજરાતીનું ખેતર ડાય શાસ્ત્રે જાય તો ગાંડી શિખામણ દે એને. શું જરા શાસ્ત્રે અર્થી રીતે રહેજે. આ એવો એક ઉપદેશ આપવાનું તો એવું થઈ ગયું છે. પોતાનામાં પૂરી બુદ્ધિ હોય ન હોય, ઋતુક્રુ હોય, વિપરીતતા હોય, ઠેકાણા વગરનું હોય તો પણ બીજાને ઉપદેશ આપે, આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. એ ઉપદેશ સર્વ પ્રાણીઓ પરસ્પર બહુ કરે છે. વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ સુધનનો 57 બદલે 60 જાણીને બહુ કર્યો છે, પણ તેનું ફળ સંસારક છે. આ વાત બહુ રુચિ છે જયચંદજીની. આ વાત બુદ્ધિની બહુ પ્રિય છે. જીનવાણીમાં પણ એનો ઉપદેશ, વ્યવહારનો ઉપદેશ ઘણો છે. કેમ વ્યવહારનો ઉપદેશ વધારે છે? આગળ તો ખુલાસો કરી ગયા છે કે મલેચ્છને મલેચ્છની ભાષામાં સમજાવો તો જ એ સમજે, નહીં તો સમજી શકે નહીં. અને ભેદભાષિત બુદ્ધિ ને ભેદરૂપ વ્યવહારમાં તો પ્રાણીઓ ઊભા છે, એમાં ઊભા હોવાથી એને એની જ ભાષામાં કહેવું પડે. એ સમય સારી રીતે શરૂ કર્યો છે. બીજી ભાષામાં જે વાત કરી ને, હું તો ભૂતગળના પ્રદેશ સ્થિત છે તે પર સમય જાણવા રસોડાની ખબર પડે. હું ત્યાં ઉભો છું, ભૂતગળના પ્રદેશ શરીર આશ્રિત બુદ્ધિ છે. મારા ભાગ આવવા, મારો ઉદય આવો, કર્મ આશ્રિત બુદ્ધિ છે. હું એ પર સમય છે બધા. અને ચરિત્ર દર્શન જ્ઞાન સ્થિત સ્વ સમય નિશ્ચય જાણવો. ચારિત્ર દર્શન ને જ્ઞાનમાં સ્થિર છે એને અમે આત્મા કહીએ છીએ. આત્મામાં દર્શન જ્ઞાન ચરિત્ર સ્થિર છે એમ ન લીધી શૈલી. આ વ્યવહારની શૈલી લીધી બીજી ગાથાથી. પહેલી ગાથામાં માંગલી કર્યું, બીજી ગાથામાં પર્યાય પ્રધાન પ્રવૃત્તિ કથન શરૂ કર્યું. કેમ કે પર્યાય દ્રષ્ટિ છે, પર્યાયમાં ઉભો છે એ નહીં સમજે. એ દર્શન જ્ઞાન ચારિત્રને સમજતો નથી અને આત્મા શું છે એ સમજતો નથી. આત્માને આત્માની વિધિ કાંઈ સમજતો નથી. તો પછી જે હું ક્યાં ઊભો છું, હું જેમ કર્મના પૂતગળ પ્રદેશે ઊભો છું એમ દર્શનજ્ઞાન ચારિત્રમાં ઊભો રહે છે. આચરણ શુદ્ધ હોય તારી શ્રદ્ધા શુદ્ધ હોય એ બધું હોવાની જરૂર છે. તો જ સમજે, નહીં તો સમજી શકવાની યોગ્યતા નથી. એટલે જીનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ સુધનયનો 57 સાહેબ જાણી બહુ કર્યો છે. 57નું કારણ એ છે કે ઊભો છે વ્યવહારમાં, એટલે એને સમજાવવા માટે બીજો ઉપાય નથી. પણ એનું ફળ સંસાર જ છે. એ સુધનયમાં જેટલી ક્રિયા વચન પરિણામ જે અશુધનયના છે, વ્યવહારનયના વિષયના જે પરિણામ છે, એ પરિણામનું ફળ શું? એમાં પરિભ્રમણનો નાશ ન થાય પણ પરિભ્રમણ ચાલુ જ રહે. એમાં બીજું કાંઈ થાય, ભેદ વિકલ્પ ઉઠે એટલે એનાથી પુંજ બંધ થાય, એ વિકલ્પથી પુંજ બંધ થાય. આ વાત બહુ મોટી કરી છે. શું નહીતર જે જૈન સંપ્રદાયમાં જૈનમાં છે, એવા જીવોને એક ભ્રમ છે કે જેવો વ્યવહાર પણ છે એવો નિશ્ચય પણ છે. આપણે તો ત્યાગવાદી છીએ, આપણે તો બંનેને બરાબર ન્યાય આપવો જોઈએ. કોઈને વધારે કરવા દે તો એકાંત થઈ જાય, માટે ક્યાંય ઓછું ઓછું કરવું નહીં, બંને બરાબર સાચવવા. એટલે એને સમકોટી ના ગણીને ભ્રમથી વ્યવહારનો પક્ષ છે એના દિનો એને છોડી શકતા નથી, નિશ્ચયના પક્ષમાં આવી શકતા નથી. એક ગાડાના બે પડ્યા છે એમ કરે. નિશ્ચય ભગવાનની માણીમાં પણ વ્યવહારને આવ્યો છે કે નથી આવ્યો, માટે એને છોડી દેવો એ બરાબર નથી. એ છોડવાનો પ્રશ્ન નથી. તારે તું છદમસ્ત જીવ છો, મૂળ વાત તો એમ છે કે તું છદમસ્ત જીવ છો. અને છદમસ્ત જીવના પરિણામમાં કોઈ મુખ્ય ને કોઈ કોઈ ગૌણ થાય, બે મુખ્ય થાય ને બે ગૌણ થાય એવું કદી બને. માટે તને ખબર નથી કે મારા પરિણામમાં મુખ્ય ગૌણની એક વ્યવસ્થા પરિણામને કેવી રીતે વર્તી રહી છે એની તને ખબર નથી. જો તું વ્યવહારની મુખ્યતા કરવા જે સનાદિનો છે એને નિશ્ચય ગૌણ તો ના દી શકે, નિશ્ચયને મુખ્ય કરે તો વ્યવહાર ગૌણ થશે. તારે શું મુખ્ય ગૌણ કરવું એ ગુરુ આજ્ઞાથી તને સમજણ ન પડે તો ગુરુ આજ્ઞાથી તો વિચાર કર એમ કહે. કે સર્વત્ર નિશ્ચયની પ્રધાનતા કરવા યોગ્ય છે. અભિપ્રાયથી પક્ષથી નિશ્ચયની પ્રધાનતા કરવા યોગ્ય છે. વ્યવહારની વાત ક્યારે મુખ્ય થાય તો તે પ્રાસંગિક છે, પણ એ અભિપ્રાય નથી, એ પક્ષ નથી, એમ જાણવા યોગ્ય છે. એ સુક્ષ્મતા નથી. અને એ તો ક્યાંથી આપણે ગુરુદેવે દીધો, સ્પષ્ટ કર્યો, મુખ્ય ગુણનો વિષય બહુ સ્પષ્ટ કર્યો, બહુ સ્પષ્ટ કર્યો ગુરુદેવના પ્રવચનમાં કહીએ તો મુખ્ય ગુણનો વિષય બહુ સ્પષ્ટ કર્યો. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી. શુદ્ધનયનો પક્ષ તો અનાદિકાળમાં ક્યારે પણ આવ્યો નથી. યથાર્થપણે આવે તો એ શુદ્ધના વિષયભૂત શુદ્ધ આત્માની તન્મુખતામાં આવે. ક્યારે આવે? સ્વરૂપ નિશ્ચય થાય ત્યારે, સ્વરૂપ સન્મુખ થાય, સમ્યક સમ્મુખ થાય ત્યારે એને શુદ્ધનયનો નિશ્ચયનયનો પક્ષ આવે. ક્યાં સુધી ના આવે પછી એ પક્ષ પણ છૂટે ત્યારે પક્ષાંતિ ક્રાંત થઈને સ્વાનુભવમાં આવે ત્યારે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય. કહે છે કે શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે. એટલે ક્યાંક ક્યાંક છે જુઓ, હવે સંપ્રદાયમાં નિશ્ચયનો ક્યાં ઉપદેશ છે? વ્યવહારનું ઠેકાણું નથી, ક્રિયાકાંડમાં આવી ગયા. એ તો વ્યવહાર નથી, ખરેખર વ્યવહાર આભાસમાં બધા, પણ નિશ્ચયનો ઉપદેશ જ ક્યાંય નથી. કોઈ વિરલ જગ્યાએ ક્યાંક ક્યાંક કોઈ જ્ઞાની જ્ઞાની પુરુષ થાય છે, એ નિશ્ચયનો ઉપદેશ આપે છે, એની મુખ્યતા દર્શાવે છે, એની કિંમત પણ દર્શાવે છે કે આનું ફળ સંસારનો અભાવ છે, પરિભ્રમણનો અભાવ છે, એ એનું ફળ છે. ક્યાંક ક્યાંક છે તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી દીધો. ઉપદેશ દીધો છે ને, કહ્યું પ્રધાનતાથી દીધો છે. આ શાસ્ત્રમાં શુદ્ધનયનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે, મુખ્ય સમય. તેથી ઉપકારી શ્રી ગુરુએ, જો ગુરુને પણ વિશેષણ કરેલું, ગુરુ એકલા ન કયા, ઉપદેશ લેનાર ગુરુને ઉપકારી શ્રી ગુરુ કયા. કેટલા ઉપકારી છે? તેનો પ્રત્યુપકાર કોઈ પ્રકારે વાળી ન શકાય એટલા ઉપકારી, એવા ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ, જો શુદ્ધનય પ્રાપ્ત થાય, શુદ્ધનયમાં આરોગ્ય થાય છે તો એનું ફળ મોક્ષ જાણીને, એક વખત શુદ્ધનયનો અનુભવ થાય, શુદ્ધનયના વિષયનો પણ અનુભવ થાય, એટલે શુદ્ધનયનો ટૂંકામાં કહી દીધું છું, એના ગ્રહણનું ફળ મોક્ષ છે, નિર્વાણ પદ છે. એક વખત પણ અનુભવ થાય તો એનું ફળ નિર્વાણ પદ છે, બહુ મોટું એનું ફળ છે. એમ કે જો ફળ બરાબર સમજાય ને તો પણ જીવને નિર્હિત કરવાનો રસ ચડે, ઉમંગ આવે, ઉત્સાહ આવે અને ઉદ્યમ કરે. પોતાનું કેટલું હિતામાં સમાયેલું છે એનું પણ જો યથાર્થ સમજણ કરે, યથાર્થ મૂલ્યાંકન કરે તો એને આત્મહિત કરવા માટેનો પુરુષાર્થ ઉપડ્યા વિના. એનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ ગુરુ મહારાજે પ્રધાનતાથી દીધો છે, મુખ્ય કરીને દીધો છે. આ કોણ પકડવો જોઈએ એમ કે છે, શ્રી ગુરુની વાણીમાં વ્યવહારની પણ વાત આવે અને નિશ્ચયની વાત આવે. એમાં નિશ્ચયનો ઉદ્દેશની પ્રધાનતા છે, મુખ્યતા છે, એ વાત પકડાવી જોઈએ, સમજો, સમજમાં આવવી જોઈએ. નહીંતર જે પેલા માને છે ઓગે ઓગે કે બે નહીં છે, બે નહીં કીધા છે, બે નહીં બરાબર રાખવી જોઈએ, એ બધું એમને બતાવી જાય. એ વાત માત્ર કહેવા માત્ર નથી, ભઠ્ઠી લાગી એનું પર સંસાર છે કે નહી, ભક્તિના સુભરાગ નું ફળ શું, વર્તમાનમાં એનો અનુભવ શું, એ પછી દૂર વિકલ્પ બધા વિકલ્પ માત્ર લઈ લેવાના, આત્માનો વિકલ્પ પણ એમાં લઈ લેવો. તેથી ઉપકારી શ્રી ગુરુએ તેનો પણ મોક્ષ જાણીને પ્રધાનતાથી ઉપદેશ દીધો છે કે ઉપદેશ દીધો છે કે આવો ઉપદેશ દીધો છે, એ વાત લીધી, ઓલી વાત ના લીધી, ક્યાંક ક્યાંક એનો ઉપદેશ છે એ જ લખી લીધી. અહીંયા કહે છે કે ઉપદેશ પ્રધાનતાથી આપ્યો, કેવો આપ્યો, કે શુદ્ધનો એ ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એનો આશ્રય કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધાનરૂપ નિશ્ચય શૂન્ય થઈ શકતું નથી. એમ આશ્રય આ ગાથાનો જે ઉદ્દેશ છે એ ઉત્તરણ ચિહ્નમાં લીધો એમણે, કે આ અગિયારમી ગાથામાં શુદ્ધનયનો ઉપદેશ છે. શુદ્ધનયનો ઉપદેશ છે એટલે કે એ જ સાચું છે, એ જ આશ્રય કરવા યોગ્ય છે, એ જ સ્વીકાર કરતો હયાતી ધરાવતો પદાર્થ સારું સ્વરૂપ છે, અને એનો આશ્રય લેવાથી જ સમય દર્શનની પ્રાપ્તિ થાય. ત્રણ કાળ ત્રણ રૂપમાં સ્વરૂપનો આશ્રય કર્યા વિના સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી. સંપ્રદાયમાં માને છે, માને છે સંપ્રદાયમાં, આપણે જૈન છીએ એટલે સમ્યક દ્રષ્ટિ તો છીએ. હવે આપણે વ્રત પ્રસ્થાન જો કરીએ તો આપણે પાંચમા ગુરુ સ્થાનમાં આવી ગયો, અને દીક્ષા લઈએ તો મુનિ દશામાં આવી ગયો. આ માન્યતા છે ને સંપ્રદાયમાં, તો આ માન્યતા ચાલે છે. ત્યારે એમ કહે છે, પૂછું, તમે સમ્યક દ્રષ્ટિ છો તો ત્યારે તમે તમારા નિશ્ચય શુદ્ધાત્મ સ્વરૂપનો અભેદ એકાકાર નિત્ય સ્વરૂપનો પરમાત્મા તત્વનો ત્યારે આશ્રય કર્યો? તો કઈ વાતની ખબર નથી, આશ્રય કરવાની તો ક્યાં વાત કરવી અમે, એ વાતે અમને તો સમજાતી નથી. સંપ્રદાયમાં એ વાત ચાલતી નથી, એનો ઉપદેશ નથી, એ વાત સમજા નથી, સમજ્યા નથી, અનુભવ નથી, તો સમય પ્રસંગ થઈ ગયું ક્યાંથી? એમ કે મહાસિદ્ધાંત આપેલો અગિયારમી ગાથામાં મહાસિદ્ધાંત છે. સંજીવની કહેતા ગુરુદેવ આ ગાથાને સંજીવની કહેતા, કેમ કે સમય પ્રસંગ થાય ત્યારથી આત્માનું નિરાકુર શાંત જીવન શરૂ થાય છે. જેને જીવન કહેવાય એ પહેલા તો ભાવ મરણ હતા, અગ્રેજ મરણ હતા, બધા જીવનની અંદર ભાવ મરણ ચાલુ આવ્યું છે, ભાવ મરણ ને આયુષ શરૂ થાય ત્યારે દ્રેવ મરણ, બસ મરણ મરણ ને મરણ એકાંત મરણ માં અહીંથી જીવન શરૂ થયું. એટલે આ ગાથા સંજીવની કહી છે. પણ આ તો કે છે કે નિશ્ચય સ્વરૂપના આશ્રયથી જ સમ્ય દ્રષ્ટિ થાય છે. જેમના વચનો આધારભૂત છે એવા આચાર્ય ખરા કે નહીં કીધો પેલા? હે, કુંડાચાર્ય એટલે એવા આચાર્ય છે કે જેમના વચનો પ્રમાણભૂત છે અને જેનો આધાર લઈ શકાય એવા ઓથેન્ટિક એવા આચાર્ય છે. તો એ તો એમ કે છે કે નિયમથી સંન્યાસ દર્શન, નિયમ એટલે બીજી રીત, આનો નિયમ એટલે કાયદો, નિશ્ચય કે જે પોતાના શુદ્ધ નયના વિષયભૂત આત્મ સ્વરૂપનો આશ્રય કરે તેને જ પુતાર્થ આશ્રય જ સંન્યાસ દર્શનની પ્રાપ્તિ થાય. બીજી કોઈ રીતે સંન્યાસ દર્શનની પ્રાપ્તિ થાય. દિગંબર મુનિ, અત્યારના દિગંબર મુનિને પૂછો, બહુ જે શાસ્ત્રના જાણકાર, બહુ શાસ્ત્રો વાંચે છે, શું કે ખબર છે કે એવો આશ્રયની નિર્વિકલ્પતા તો 12માં ગુણ સ્થાને થાય. જો એમ કે મુનિ દશામાં 6મા 7મા ગુણ સ્થાને થાય તો એ વિષયના જે પ્રશ્નો આવે એનો જવાબ ક્યાંથી લાવવાનો? પેલા માણસો તો એ વિષયમાં ખોદી ખોદીને પૂછે તો એનો ઉત્તર ક્યાંથી લાવવાનો? અમને બરાબર ખબર છે 12મા ગુણસ્થાન સિવાય થાય નહીં. તમે બધા ભૂલથી માની લીધું છે ખરેખર તો 12મા ગુણસ્થાન જ થાય છે. જે સ્વરૂપ આત્મા છે એની સન્મુખ થઈને જ્ઞાન લક્ષણથી જ્ઞાનનો આધાર લઈને જ્ઞાનના વેદનભૂત લક્ષણથી જ્ઞાન સ્વભાવને ઓળખે ત્યારે એને આત્માનો નિશ્ચય કર્યો કહેવાય. કે જે સિદ્ધો રાગ હોવા છતાં રાગની આદર્શને દૂર કરીને સિદ્ધ સિદ્ધો જ્ઞાનમાં પોતાના સ્વભાવનો પ્રતિભાસ છે. જેમ દર્પણનો ચોખ્ખું દર્પણ સારો કાચ બિલ્ડિંગનો હોય અને ચોખ્ખું દેખાય, નાનામાં નાનો ડાઘ હોય તો પણ દેખાય, એવો ચોખ્ખો પ્રતિભાસ છે કે આત્મામાં કોઈ ડાઘ ડૂબ નથી, શુદ્ધ આત્મા છે. મારો આત્મા શુદ્ધ આત્મા છે. એ રાગદ્વેષ થાય છે એને ગૌણ કરે છે અને મુખ્ય ગૌણ તો થવાનું. જો રાગદ્વેષને મુખ્ય કરે તો શુદ્ધાત્મા ગૌણ થઈ જાય, જો શુદ્ધાત્માને મુખ્ય કરે તો રાગદ્વેષ ગૌણ થઈ જાય. એ તો પર્યાય માત્ર ગૌણ થઈ જશે, રાગદ્વેષ નહીં, શુદ્ધતા ગૌણ થઈ જશે, અનુભવે ગૌણ થઈ જશે, આનંદે ગૌણ થઈ જશે, સુખાર્થે ગૌણ થઈ જશે. એવો શુદ્ધાત્મા છે એની મુખ્યતા એવી છે કે બધું જ ગૌણ થઈ જાય. સૌ પ્રાપ્તિની તો એટલી બધી ભાવના છે, એટલી બધી ભાવના છે કે બસ આ તો એ કરી જ લેવું છે. જીવન પૂરું થાય, આયુષ પૂરું થાય એ પહેલા તો એટલી બધી ભાવના છે, પણ થતું નથી એટલે દુઃખ બહુ થાય છે. હવે શું કરું? હજી કાર્ય થતું નથી, ભાવના હોવા છતાં કાર્ય થતું નથી, દુઃખ થાય છે, કરવું છું. ઉદય ભાવ જે છે, ઉદય ભાવ વિનાનો તો નથી મળ્યો. ત્યાં અવલોકન કર્યું કે જીવ કેટલો ચાંપી ગયો છે, ક્યાંક ને ક્યાંક એવો ચાંચ્યો છે કે એની મુખ્યતા છોડતો નથી અને પોતાના હિતની મુખ્યતા એને આવતી નથી. શુદ્ધાત્મા સાંભળ્યો, શ્રી ગુરુના વચનોથી શુદ્ધાત્મ સ્વરૂપનું શ્રવણ કર્યું એટલે કે શ્રુત મળ્યું. શું મળ્યું? શ્રુત મળ્યું. પણ એ દ્રઢ શ્રુત મળ્યું છે એને ભાવ શ્રુતમાં પલટાવ્યું એ ભાવે શ્રુત ન કર્યું. ક્યાંક ને ક્યાંક એ વળગેલો છે. જરાક તપાસ કરી લો, તપાસ કરી વાંચો તમારી સાથે. પછી તો જે પોતાના સંયોગોમાં જીવ ચોટતો હતો એ બધી વાત છે. અહીંયા જીવ ચોટે છે, અહીંયા જીવ ચોટે છે. નિર્ણય કરો એવો એક અભિપ્રાય બાંધવો જોઈએ. શું જોઈએ? એવો એક અભિપ્રાય બાંધવો જોઈએ કે આ બધું સોનાનું થાય. શું અત્યારે તો માટી નાખ્યો છે, પણ આ બધું હોનાનું થાય. જેટલા સંયોગો છે, મકાન ને બીજું ને ત્રીજું દુકાન ને જે હોય એ હોનાનું થાય તો પણ મારે તણખલાની ચોલે છે. અને એમાં આગ લાગી જાય તો મારે લેવા દેવા? પૂરેપૂરી અનુકૂળતાની કલ્પના કરી લ્યો અને પૂરેપૂરી પ્રતિકૂળતાની કલ્પના કરી લો. એ બેમાં મારે કઈ લેવા દેવા નથી. મારે મારો આત્મહિતો મુક્ત છે. આ કઈ હારે આવવાનું નથી. હું એ કર્યો જ અહિત કરીને પરિભ્રમણ કરીશ. આપણે પહેલા મારું કામ કરું. એટલું મુકરા મારું દરેક જે સંયોગમાં વૈદ્યો છે ક્યાં વૈદ્યો છે? જેને જે પ્રારબ્ધ ઉદી છે એમાં વૈદ્યો છે. ત્યાં વળગ્યો છે એટલે પોતાના આત્મ સ્વરૂપમાં વળગી શકો. બે બાજુ કેવી રીતે વળગી શકે? બારે વળગે ને અંદર વળગી ક્યાંથી બને? નથી વળગી શકતો. એટલે બધું શ્રવણ છે એ વિકલ્પ રૂપ રહે છે. વિચાર પણ વિકલ્પ રૂપ ઉપર ઉપર રહીએ છે. એનું કાંઈ ફળ આવતું નથી. ગુરુદેવ કહે છે ને કે પોતાના લોભી હતા. ભાઈ બહુ દૂર રવા દો ને. ગુરુદેવ ને ધૂળ કહે છે. ધૂળ હવે ભાકા પૈસા ખરા પણ શુદ્ધા નહોતા. 5000 આપી શકે એવું હોય તો લોકો મારા પ્રશ્ન લેતા આવું. 5000 આપું તો વાંધો નો એમ કે મારા પ્રશ્ન લેતા આવું. લોકો એ બધા આગ્રહ કરે ત્યારે એમને કીધું ન હતા. મને કોઈ આગ્રહ કરે છે તો મને કોઈ ભણાવે છે બતાવે છે પછી આપણે પ્રશ્ન બતાવે. પછી ઉપર ઉપરથી આયુષ પૂરો એવો જ્યાં સુધી ઉદય ભાવના ઉદયો પ્રત્યેનો ગૌણ થઈને નિરસ ભાવ આવે નહીં ત્યાં સુધી એની મુખ્યતા છૂટે નહીં. જ્યાં સુધી એની મુખ્યતા છૂટે નહીં ત્યાં સુધી પુરાત્માની મુખ્યતા આત્માની મુખ્યતા થાય. એટલે શ્રી ગુરુએ તેનું પણ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી એટલે મુખ્યતાથી દીધો છે કે શુદ્ધ નહીં ભૂતાર્થ છે, સત્યાર્થ છે અને એનો આશ્રય કરવાથી સમય દ્રષ્ટિ છે. આ સિદ્ધાંત છે. ત્રણેય કાળમાં અફર એવો સમ્યક દર્શન પ્રાપ્તિનો આ સિદ્ધાંત છે. પોતાના શુદ્ધાત્મ પદના આશ્રય વિના ક્યારે પણ શૂન્ય દર્શન થઈ શકે અને મુખ્યતા વિના આશ્રય ન થાય. આશ્રય ન થાય એની મુખ્યતા ક્યારે આવે? કે સ્વરૂપ ઓળખે તો જ એની મુખ્યતા આવે. ન ઓળખે ત્યાં સુધી એ જાણે છે જ નહીં. એની ખબર જ નથી. ઓળખાણ નથી ત્યાં સુધી એની એક સંજ્ઞામાં એની ખબર નથી. અને જગતના પદાર્થોનો મહિમા તો આનાથી ઓછો. એટલે જ્યાં સુધી જીવ એને જાણતો નથી ત્યાં સુધી તે જીવ વ્યવહારમાં મન છે, પછી શું કરે? એટલે ધર્મ તો પૂરો કરવો જોઈએ, કેમ કે સંસારમાં તો એકલા પાપના પરિણામ થાય છે, એકલા પાપના પોટલા બંધાય છે, ત્યારે થોડુંક તો કરીએ, એટલે પછી વ્યવહારમાં મગ્ન છે, વ્યવહારમાં મગ્ન છે એટલે ક્રિયામાં મગ્ન છે, કોઈને કોઈ ક્રિયા કરશે, આ તો શાસ્ત્રમાં છે, આ તો મંદિર જશે, આ તો પૂજા ભક્તિ કરશે, આ દયાદાન કરશે, આ જાતા એક દેહ કરી આવશે, કાંઈ ને કાંઈ એ ક્રિયામાં મગ્ન રહેશે. અને ત્યાં સુધી આત્માના જ્ઞાન પ્રધાન રૂપ નિશ્ચય સમ્યક થઈ શકતો અને એવા એવા પ્રકારે પરિમણ ચાલ્યા કરશે ત્યાં સુધી એને સમ્યક દર્શન થવાનું નથી. જે સમ્યક દર્શન આત્માના જ્ઞાન પ્રધાન રૂપ છે, ધર્મગુણસ્થાને જ્ઞાન પ્રધાન ક્યાં ગુણસ્થાન છે? ચોથો ગુણસ્થાન હવે સમ્યક દ્રષ્ટિ એમ લીધું છે. સમ્યક દ્રષ્ટિનું નામ પડ્યું ચોથા ગુણસ્થાને, ચોથો ગુણસ્થાનનું નામ જ સમ્યક દર્શન ગુણસ્થાન છે. ક્યાંથી ધર્મમાં મુનિ પણ હોય, સમય દર્શન માં તો મુનિ પણ હોય, મુનિ પણ પહેલા ફેરવી જો આ કાળમાં સમય દર્શન નો હોય તો સમય દર્શન માં તો મુનિ પણ આવ્યું ક્યાંથી? ક્યાંથી આવ્યું? ગપ્પા તો હાલતા હોય ત્યાં હાલે હાલે એવું હવે વ્યવહાર ને પણ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી, તેથી તેનો ઉદ્દેશ છે એમ કહે છે. અગિયારમી ગાથા પછી સુધી જ બારમી ગાથા લીધી હતી. વ્યવહાર સભ્યો ભૂતાર્થ છે, અનુસરવા યોગ્ય નથી છેલ્લું વચન લીધું. નવી ગાથા શરૂ કરતા શું કે છે? અથવા કેશાંચિત કદાચિત સોપી પ્રયોજનવાન, કોઈને ક્યારેક એનું પ્રયોજન પણ મોક્ષ માર્ગમાં હોય છે. જો એને વ્યવહારના સ્થાનમાં રાખો તો નિશ્ચયનો પણ છે જ. કેમ કેમ ઉદ્દેશ કેવો છે? એકાંત ક્યાં થાય એમાં કયો જોયું? અગિયારમી ગાથા પછી સીધી બારમી ગાથા આવે તો શાસ્ત્ર તો સહન વાંચવું જોઈએ ને, પોતાને ગમતે એક ગાથા છે એ તો ન આવવું જોઈએ ને. એની સાથે જે વાત કરી છે જુદી વાત છે, અને પ્રસંગ થાય ત્યારે એની પ્રાસંગિક મુખ્યતા થાય એ જુદી વાત છે. પ્રસંગ બધું એને એક સ્થાને જાણવું, કેમ કે હજી સર્વથા વિતરાગ થયો નથી. સર્વથા વિતરાગ થયો નથી તો રાગમાં ઊંધો છે, એ રાગમાં ઊંધો છે એને સમુચિત સ્થાન અનુસારનો અથવા ભૂમિકા અનુસારનો એને યથોચિત રાગ દ્વેષ હોવા જોઈએ, અયથાર્થ રાગ દ્વેષ હોવા જોઈએ. બાળાઓ લગ્ન છે, જીવન મારી ત્યાં કેટલો જેટલો દિગંબર મુનિનો ત્યાં છે તો એને ત્યાં દેખાય, પણ એનો વ્યવહાર જોવો તો એ ચલમ પીએ છે, ગાંધો ગાંધો પીએ છે, ચલમ ગાંધો પીએ છે, ગાંધો કરવા પીએ છે. અયથાર્થને ત્યાગ કર્યો હોવાથી એ ત્યાગમાં વિચકી શકે નહીં, એટલે એને જો નિશ્વર્ય ને હું બોલો હું અવધૂત હું ખાખી હું ફરાણો એને મગજમાં ભરેલો જવું જોઈએ, હું તો ટકી શકે નહીં. કાળ તડકામાં ભૂત તરસમાં ટકી શકે નહીં, એટલે એને કેફમાં રહીએ ને તો ટકી શકે. હવામાં ઠેકાણા નથી, એટલું છે કે હવા એના ન હોય તો એ મુશ્કેલમાં રહી શકે. આશીર્વાદ. સ્થાન અનુસારનો વ્યવહાર તો મૂળ ગુણ જ્યાં હોય મને પણ દાદીના શ્રાવકના પંચમ ગુણ પ્રકારના એના જે મૂળ ગુણ છે એમાં તો અનિશુદ્ધ વ્યવહાર હોવો ચોખ્ખો વ્યવહાર હોય થોડી પણ ગડબડ એમાં ચાલે એવી વાત છે. શુદ્ધો શુદ્ધા દેશો નાદયો પરમ ભાવ દર્શી વ્યવહારે દેશડા પૂર્ણ ભેદો અપરમે ચિરા ભાવે. પરમ ભાવ દર્શી ઘી કે જે શુદ્ધને સુધી પહોંચીને એટલે શુદ્ધને ના વિષયભૂત આત્માનો આશ્રય ને અવલંબન લઈને જેને શ્રદ્ધા પણ પુણ્ય દર્શન પ્રગટ થયું એ ઉપરાંત પૂર્ણ જ્ઞાન ચારિત્રમાન પણ થયા પૂર્ણ થયું કેવળ જ્ઞાન યથાખ્યા ચારિત્ર આદિ બધા ગુણો જેને શુદ્ધ થઈ ગયા ભલે દેહ રહ્યો હોય અરવિંદ અવસ્થામાં તેમને તો શુદ્ધાન શુદ્ધાત્માનો આજ્ઞા કરનાર શુદ્ધને જાણવા યોગ્ય છે. એટલે કે તેમને તો વ્યવહારનો કોઈ પ્રસંગ નથી ને વ્યવહારનું કોઈ પ્રયોજન પણ એને નથી. એમને તો એટલો પોતાનો શુદ્ધ આત્મા એનું અવલંબન એ સિવાય કરીને પરિણામમાં બીજી વાત નથી એમ કહે છે. વળી જે જીવો અપરમ ભાવે અર્થાત શ્રદ્ધા તથા જ્ઞાન ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચ્યા પણ સાધક અવસ્થામાં છે ત્યાં ઊભા છે અપૂર્ણ ભાવમાં ઊભા છે એટલે કે સાધક અવસ્થામાં છે. પછી મુખશ્રુતિ માંડીને શ્રેણીના મુખશ્રુતિ માંડીને બારમા ગુણ સ્થાન સુધીના બધા સાધક મુખ્ય બુદ્ધિપૂર્વકનો વ્યવહાર તો સરકારનું સ્થાન સુધી છે. સાતમાંથી તો પછી બુદ્ધિપૂર્વકના બાહ્ય પરિણામ સાધક અવસ્થામાં જ સ્થિત છે તેવો વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. એને વ્યવહારનો ઉપદેશ પણ આપણે જોઈએ જોડે વ્યવહારને ન જાણે એને યથા સ્થાને વ્યવહારને ન રાખે વ્યવહારને વ્યવહારના સ્થાનમાં ન રાખે તો તે જીવોને નુકસાન થાય છે. જેમ કે મુમુક્ષુ લઈએ આપણે તો મુમુક્ષુ કેવા હોય એની પાત્રતા કેવી હોય એના દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો વ્યવહાર કેવો હોય એ બધું એને જાણવું જાણવો જોઈએ સમજવો જોઈએ અને એ સ્થાન એને સહેજે હોવું જળવાવું જોઈએ સાથે પણ સહેજે જળવાવું જોઈએ શુદ્ધાત્માની મુખ્યતા પૂર્વક એમ જોઈએ શુદ્ધાત્માની મુખ્યતા થઈને એને વ્યવહારને વ્યવહારનું સ્થાન હોવું જોઈએ અને રહેવું જોઈએ વ્યવહારને બરાબર પકડ કરે એની સાવધાની રાખીને શુદ્ધાત્માને ગમ કરી જાય કે વિસ્મરણ કરી જાય તો પણ એ વાત એની યથા સ્થાને રહેતી આમ બે બાજુ છે. પણ શુદ્ધાત્માનો ઉપદેશ અગિયારમાં આપી દીધો એટલે બારમા ની અંદર વ્યવહારની જ વાત નહીં કરે એટલે ત્યાં એ અપેક્ષિત છે કે નિશ્ચય તો પ્રાપ્ત છે અથવા નિશ્ચયની મુખ્યતા છે પણ હજી પૂર્ણ નથી થયા એના માટે આ ગાથા લાગુ પડે છે. અને આ ગાથા લાગુ પડે છે, સાધક ને આ ગાથા
લાગુ
પડે છે. એટલે સાધક પોતે પોતાને માનતો હોય તો એને બીજું પડતું બરાબર તપાસી ક્યારે પણ અવિનય ન થાય ગુરુ પછી તે પ્રકારે એને હોવો પોતાને આત્મકલ્યાણની ભાવના વિશેષ પ્રાપ્તિની મુખ્યતાપૂર્વક આવવી જોઈએ કે જે ભાવનાને કારણે બીજા બધા આનુષંગિક મુમુક્ષુને યોગ્ય જેટલા કર્મો છે એમાં પ્રગટ થાય, ભાવનાને પ્રગટ થશે. એ બધું શું શું હોય ને કેવું કેવું હોય, પાત્રતા કેવી હોય, એના લક્ષણો શું હોય, એના પ્રકાર શું હોય, એ બધું એને જાણવું જોઈએ. એમ કહે
ભગવાન